તારીખ 13/6/1992 શ્રી સમયસાર ગાથા 7 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 20.
આત્માને પૂર્વે નિબંધન કરેલા કર્મનો ઉદય નિમિત્ત થાય છે. જીવના પરિણામ ઉદય બાજુ ખેંચાય છે, અશુદ્ધિ થાય છે. પણ નાયક આત્મામાં અગ્નિ પહોંચી નથી. જે સકાળ શુદ્ધાત્મા છે એમાં અવસ્થામાં અશુદ્ધિ થાય છે, એ થાપીને ઉથાપે છે. થતી જ નથી એમ નથી કહેતા, પણ એ નાયક આત્માને લાગુ નથી પડતી. નાયક છે તો એ બહુ દૂર છે. શુદ્ધ સ્વરૂપ જે આત્મા છે એની જાતથી તો એ અશુદ્ધિ ઘણી ઘણી દૂરવર્તી પરિણામ છે, ઘણા દૂરના ભાવ છે. આજ્ઞાયક આત્માને પ્રત્યક્ષતાનું વિદ્યમાનતાનું સૂચક છે. અત્યારે જે વિદ્યમાન છે, પોતાનો આત્મા જે વિદ્યમાન છે એ નાયક સ્વરૂપે છે. અવસ્થામાં અશુદ્ધિ છે, પણ એ નાયક આત્માથી ઘણી દૂર છે. પણ જ્ઞાયકને જ્ઞાયકપણે અનુભવતા, એ જ્ઞાયક સ્વરૂપમાં દર્શન જ્ઞાન ચારિત્ર પણ વિદ્યમાન નથી. કેમ કે એમાં જુદા જુદાપણે ભેદ ત્યાં અનુભવમાં આવે છે એમ બનતું નથી. જો ભેદનું જ્ઞાન થાય છે પણ ભેદ અનુભવમાં આવતો નથી. વિજ્ઞાનની પર્યાય છે. શ્રદ્ધા સૂક્ષ્મથી સૂક્ષ્મ પરિણામે છે તો પણ સમ્યક પ્રતીતિ શું છે એનું જ્ઞાન થાય છે. સ્વસંવેદન જ્ઞાન કેવું હોય, અનાદિથી સ્વસંવેદન જ્ઞાનથી અજાણ્યો છે એનું પણ અનુભવ સહિતનું જ્ઞાન થાય છે. સ્વરૂપની સ્થિરતા શુદ્ધોપયોગ કેવી હોય, કેવો હોય, સ્વરૂપમાં એકાગ્રતા કેવી હોય એનું પણ જ્ઞાન થાય છે. છતાં એવા ભેદરૂપે પોતાનો અનુભવ થતો જ્ઞાન થવું એક વાત છે, અનુભવ થવો તે બીજી વાત છે. બે જ્ઞાનની જ પર્યાય છે. દ્રવ ગુણ પર્યાયનું જ્ઞાન થાય છે ત્યારે પ્રમાણ જ્ઞાન થતું હોવાને લીધે યુગપદ દ્રવ પર્યાયનું એક સાથે જણાવવું થતું હોવાથી અધ્યાયનું લક્ષ દ્રવ ઉપર, બંનેનું જ્ઞાન એક સાથે યુગપદ થતું હોવાથી પ્રમાણ જ્ઞાનમાં દ્રવ ગુણ પર્યાયનું જ્ઞાન થતું હોવા છતાં દ્રવગુણ પર્યાયના ભેદનો અનુભવ નથી થતો. જ્ઞાન થાય છે, અનુભવ નથી થતો. અનુભવનો વિષય જુદો છે, જ્ઞાનનો વિષય જુદો છે. જાણવાનો વિષય જ્ઞાન એટલે જાણવું, ત્યાં જાણવું થાય છે પણ અનુભવવું થતો નથી. અને અનુભવવું થાય છે એનું જાણવું થાય છે, પણ જાણવું થાય છે એનું અનુભવવું થતું નથી. અંદર ને અંદર વ્યક્ત એટલે એમ કહે છે કે અનુભવ અપેક્ષાએ તો એ વિદ્યમાન જ નથી, અમારા અનુભવમાં જ આપતા નથી ફાયદો. નથી જ આવતું, ખરેખર નથી આવતું, નથી આવતું એમ કહે છે. કોઈ કલ્પના છે કે કઈ દેખાડવાનો પ્રશ્ન નથી, પણ એ વખતે અનુભવમાં કોઈ ભેદો અનુભવાતા જ નથી. અનુભવાતા નથી ત્યારે એ જ્ઞાન એમ કહે છે કે એમાં છે નહીં, હોય તો અનુભવ થાય નહીં, મને માટે એમાં છે નહીં. અભૂતાર્થ છે ને અસત્યાર્થ છે, મારા અનુભવની અપેક્ષાએ અભૂતાર્થ છે અને અસત્યાર્થ છે. અખંડ આત્મા અનુભવમાં આવે છે અને અખંડ આત્માના ભેદો બધા પ્રયોજનભૂત ભેદોનું જ્ઞાન થઈ જાય છે તે વખતે, ત્યારે જ સાચું જ્ઞાન થાય છે. છતાં એનો અનુભવ નથી, અનુભવ કાળે એમાં ભેદનો અનુભવ નથી. એક જ જ્ઞાનની પર્યાયમાં જણાય ખરું ને અનુભવ ન થાય. અનુભવનો વિષય અભેદ તત્વ છે, અનુભવનો વિષય ભેદો નથી. હા, અનુભવ એટલે વેદન. વેદન કયો, અનુભવ કયો, બંને એક અર્થ. કારણ કે શું કે છે, વિદ્યમાન નથી કારણ કે અનંત ધર્મો વાળા એક ધર્મીમાં જે નિષ્ણાત નથી એવા નિકટવર્તી શિષ્યજનને, ધર્મીને ઓળખાવનારા કેટલાક ધર્મો વડે ઉપદેશ કરતા આચાર્યોનો વ્યવહાર માત્રથી જ એવો ઉપદેશ છે. જોકે ધર્મને ધર્મીનો સ્વભાવથી અભેદ છે, તો પણ નામથી ભેદ ઉપજાવીને વ્યવહાર માત્રથી જ એવો ઉપદેશ છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે અને ચારિત્ર છે. આ વાત શું કરીએ અહીંયા, કે અનુભવ પહેલાનું એક સ્ટેજ છે. કોનું એ સ્ટેજ છે, કે જે શિષ્ય અનુભવની નિકટ આવ્યો છે એનું એ સ્ટેજ છે. નિકટવર્તી શિષ્ય જેને લીધો છે. કોના માટે આ વાત કરીએ છીએ, કે વાત ધારણામાં લઈને પછી વાત ઉછાળવા માંડે એના માટે વાત નથી, વાત ફેંકવા માંડે એના માટે વાત નથી. નિકટવર્તી શિષ્યજન એવો શબ્દ વાપરે છે. અંતેવાસી જનસ્ય જો, ઠીક. આચાર્ય મહારાજ કહે છે, શ્રી ગુરુ કહે છે કે અમારા અંતેવાસમાં આવેલો છે એની અમે વાત કરીએ છીએ. દરેક મોટા માણસને એની નજીકનું વર્તુળ હોય છે, કે જે ખાનગીમાં ખાનગી, સિક્રેટમાં સિક્રેટ, કોઈ રહસ્યવાળી વાત હોય તો એટલા જણની વચ્ચે થાય, બધાની વચ્ચે ન થાય. એને એના અંતેવાસી જન કહેવાય છે. અંતેવાસી શબ્દ વાપરે છે, અંતેવાસી જનસ્ય. સંસ્કૃતમાં અંતેવાસ શબ્દ વાપરે છે. કે શ્રી ગુરુના અંતેવાસમાં આવ્યો છે એની વાત છે. કોને ગુરુ સંભળાવે છે, જે એના અંતેવાસી જનને સંભળાવે છે. પછી બીજા તો સાંભળ્યું ન સાંભળ્યું કરશે, એમને ખબર છે કે જે મારી સમીપમાં નથી આવ્યા એ તો સાંભળ્યું નહીં સાંભળ્યું કરવાના છે. ઠીક છે, મુખ્ય વાત તો જે અંતેવાસી છે એને સમજવાની વાત છે. જે નજીક આવ્યા છે સમજવાને યોગ્ય થયા છે. નિકટવર્તી છે એટલે અનુભવને પામવાને જે યોગ્ય થયા છે, લાયકાત વાળા થયા છે, એવા શિષ્યજનને આ છેલ્લા હદની વાત કરે છે. કઈ વાત છે આ, છેલ્લે હદની વાત છે આ, કે જો ભાઈ આત્મામાં દર્શન જ્ઞાન ચારિત્ર છે એમ હું તને કહું છું. જ્ઞાનીને આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર છે એમ હું તને કહું છું. શું કેવી રીતે ઉપદેશ આપે છે? અનંત ધર્મો વાળો એક ધર્મી છે, એ અનંત ધર્મો વાળો છે એવા એક ધર્મીમાં જે નિષ્ણાત નથી, એટલે અભેદતા સાધવામાં હજી જે નિષ્ણાત એક્સપર્ટ થયો નથી, પણ હવે એ અભેદતા પામવાની યોગ્યતામાં આવ્યો છે, એકદમ પાત્ર જેવો છે. હા, છે મુમુક્ષુજી. મુમુક્ષુજીવની જ વાત ઓળખાવાની વાત છે ને, તો ઓળખાણ કોણ થાય? જેને ઓળખાણ નથી થઈ, પણ જેને ઓળખાણ થવાને યોગ્ય છે. અનુભવ તો પછી થશે એને, પણ હજી પહેલાં ઓળખાણ થાય પછી અનુભવ થાય ને, ઓળખાણમાં સન્મુખ થાય. તો એ પહેલાનું પહેલું સંકેત આવી ગયું છે. કયું? 751 વાળું અંતેવાસી થયો છે કે નહીં, એટલે પહેલું સંકેત લઈ લીધું. આયા જુઓ, નાનીઓએ કેટલે ઊંડેથી કાઢ્યું છે. આત્મગાથામાંથી કાઢ્યા કહેવાય ત્રણે સ્ટેજ. અંતેવાસી છે એટલે પહેલા સંકેતમાં આવ્યો છે, બીજા સંકેત પામવાની તૈયારીમાં છે. એને એમ કહે છે કે જો ભાઈ, વસ્તુ તો અભેદ છે, એક ધર્મી છે. ધર્મી એટલે આત્મા. આયા ધર્મી એટલે ઓલો ધર્મી જ્ઞાની નહીં, જેમાં અનંત ધર્મો ગર્ભિત છે, અભેદ છે, એવો એક ધર્મી આત્મા. એમાં જે નિષ્ણાત નથી, એને અનુભવ કરવામાં જે હજી એક્સપર્ટ થયો નથી, કુશળ થયો નથી, પ્રવીણ થયો નથી, એવા નિકટવર્તી જનને. નિષ્ણાત નહીં હોવા છતાં નિકટવર્તી ખરો પાછો, એ તો ખરો. ધર્મીને ઓળખાવનારા કેટલાક ધર્મો વડે, ધર્મી એટલે આત્માને, અભેદ આત્માને ઓળખાવનારા કેટલાક ધર્મો વડે, ઉપદેશ કરતા એવા જે આચાર્યો, એ આચાર્યો એમ શરત રાખે છે કે જો ભાઈ, ધર્મને ધર્મી સ્વભાવે અભેદ છે. આ અભેદમાં અમે તને ભેદ ઉપજાવીને વ્યવહારથી ઉપદેશ કરીએ છીએ કે જ્ઞાનીને દર્શન જ્ઞાન, જ્ઞાની નામ આત્મા, એટલે આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર છે. પણ અભેદમાં ભેદ ઉપજાવીને કહીએ છીએ, કેમ કે તું અભેદને સીધો ગ્રહણ કરી શકતો નથી, તેથી ભેદ દ્વારા અભેદનું ગ્રહણ કરાવવા સિવાય બીજો કોઈ તારા માટે ઉપાય નથી. કેમ એના માટે ઉપાય નથી? કે અનાદિથી જીવ ભેદવાસિત છે. શું? અનાદિથી જીવ ભેદવાસિત છે, એટલે ભેદમાં ઊભો છે એને ભેદથી સમજાવે છે, એ વગર બીજો ઉપાય નથી. આગળ કહેશે કે મલેશને મલેશની ભાષામાં કહ્યા સિવાય મલેશ સમજે નહીં. બીજો શું ઉપાય છે? જ્યારે ભાષા સમજતો નથી ત્યારે એની ભાષામાં વાત કરવા સિવાય બીજો શું ઉપાય છે એમ કહે છે. માટે હું તારી ભાષામાં વાત કરું છું, ઠીક? તને સમજાય એટલે તારી ભાષામાં વાત કરું છું. નહીતર એ તો પોતે બરાબર સમજ્યા છે. સમજ્યા છે એટલું જ નહીં, બરાબર પોતે તો અનુભવમાં વર્તે છે. અનુભવ કેમ કરવો એ કાર્ય પદ્ધતિ એમને સાધ્ય કરી છે, તેથી એમને કાંઈ શીખવાનો પ્રશ્ન નથી. પણ પોતાનો અનુભવ બોલે છે કે મેં કેવી રીતે આત્મા ઓળખ્યો હતો. જ્યારે હું પણ આ વાતથી અજાણ હતો, આત્માથી અજાણ હતો, ત્યારે મારા સ્વરૂપને મેં કેવી રીતે ઓળખ્યું હતું? કે મને પણ કોઈ બીજા આચાર્યોએ, બીજા મારા શ્રી ગુરુએ મને પણ કેટલાક ધર્મોથી મને ઓળખાયો હતો. માણસ તો માણસ છે, પણ આ બધામાં ફલાણો માણસ કોણ, તો એનું ખાસ લક્ષણ, જુદા જુદા બે ચાર ખાસ લક્ષણ આપે તો એને જુદો પાડીને ઓળખી શકે કે જેને સાથે વ્યવહાર કરવાનો છે એ આ બધામાં આ માણસ છે, બીજા બધા નહીં. જુદો ક્યારે પાડે? કે કોઈ કેના લક્ષણ ભેદથી એને જુદો પાડવામાં આવે. અને ઓળખી લે કે ભાઈ તમે ને ફલાણા, તો કે હા પતી ગયું, પછી એને લક્ષણ ઉપર ધ્યાન દેવાની જરૂર નથી, ઓળખાણ થઈ ગઈ. ભેદ દ્વારા અભેદની ઓળખાણ થાય છે, આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. કોઈ ગમે તેટલો બુદ્ધિમાન હોય તો પણ સીધો અભેદને ઓળખી શકે નહીં. લક્ષણ દ્વારા લક્ષણને ઓળખા સિવાય બીજો કોઈ, ઓળખવાનો બીજો કોઈ પ્રક્રિયા કે પ્રોસેસ, કોઈ બીજી પદ્ધતિ નથી. એટલે એમ કે છે ઓળખ, એનો અર્થ એ થયો કે ઓળખાવા માટે ભેદોની વાત છે, અનુભવવા માટે ભેદોની વાત નથી. તો જ્યાં સુધી ન ઓળખાય ત્યાં સુધી ઓળખવા માટે ભેદની વાત બરાબર આવે, ભેદથી સમજાવાય અને ભેદથી સમજાય. પણ એ જ વખતે લક્ષ છે કે અભેદ ઓળખવાનું છે, લક્ષમાં ભેદને લેવાનું છે, ભેદ તો માત્ર ઓળખવા માટે વચ્ચે આવતી વાત છે. એટલા એટલું પહેલેથી જ ખ્યાલમાં રાખવા માટે વચ્ચે અહીંયા ડેશ બે બાજુ કરીને ચોખવટ કરીએ. જો કે ધર્મને ધર્મીનો સ્વભાવ અભેદ છે, એમ અભેદતાની ચોખવટ કરી નાખી. ભેદની વાત સ્થાપતા પણ અભેદતાની ચોખવટ કરી શકે. હાઈકુ શું કે જ્ઞાની નિદર્શન જ્ઞાન ચારિત્ર છે. કેવી રીતે સ્થાપ્યું કે ધર્મને ધર્મીની અભેદતા છે એ વાત વાત લક્ષમાં રાખવાની છે, એમ કહીને સ્થાપ્યું છે. એટલું જ ભેદ સ્થાપ્યો નથી. હા, એ શ્લોક લાગુ પડે છે. નો આરાહણ સમયે, આરાધના સમયે કોઈ પણ ભેદની જરૂર નથી. તચ્છ અવલોકન કાળે, તત્વના અવલોકન કાળે, જો અવલોકન શબ્દ લીધો છે, શોધ છે ને, ખોજ છે, જિજ્ઞાસા છે, નિર્ણય કરવાના પ્રસંગને અવલોકન કાળ કીધો છે. અવલોકન કાળે નિર્ણય થાય છે, અવલોકન વગર નિર્ણય થતો નથી. તચ્છ અવલોકન કાળે શું એને ભેદથી સમજાવવામાં, યુક્તિ મગેન, યુક્તિ માર્ગથી એટલે ભેદથી એને સમજાવવામાં આવે છે. નો આરાહણ સમયે, આરાધના સમયે નહીં, કેમ કે એમાં તો પ્રત્યક્ષ છે. લક્ષણથી પ્રત્યક્ષ પણ જાણી લીધું, લક્ષણથી પ્રત્યક્ષ પણ જાણ્યું, પછી જ્યાં આત્મા પ્રત્યક્ષપણે લક્ષ્યગત થયો ત્યાં ભેદોને વચ્ચે લાવતા અનુભવમાં બાધા ઉત્પન્ન થાય છે. જે સાધક હતું તે જ બાધક થઈ ગયું, જે ભેદ લક્ષણ સાધક હતું તે બાધક થઈ જાય છે અનુભવમાં. એ સીડી ઉપરથી એને પગ ઉપાડી લેવાનો છે, હું તો પણ ઉપાડી લેવા માટે, એવી રીતે વાત છે. નહીં આવી ગઈ, પહેલું શંકિત હોય એને જ બીજું શંકિત થાય. અંતેવાસી શિષ્ય જન્ય અમે કહીએ છીએ. પેલા ભાઈ આપણે ખૂબ ભાગ્ય હતા તો વાત કરી સ્વામીજી કે સમયસાર છે એ અનુભવ કરાવે એવો ગ્રંથ છે, પણ કોને છેલ્લી પાત્રતામાં આવ્યો હોય એના માટેની વાત છે. એકદમ પાત્ર છે એને જ વાત કહી છે. પાત્રતા વાળા નવ વિષય છે, બીજાનો વિષય નથી, એ વાત સાચી છે. કેમ કે આખા સમયસારમાં પાત્રતાનો વિષય જ નથી ચલતો પોતે, કે પહેલા આમ પાત્રતા તૈયાર કરો, પહેલા આમ પાત્રતા તૈયાર કરો, આવી આવી પાત્રતા પ્રાપ્તિની આ પ્રકારો છે, આ પ્રકાર, એવો કોઈ વિષય જ નથી ચાલ્યો. આચાર્ય મહારાજે તો પાત્ર નિકટવર્તી અંતેવાસી ઓળખાણ કરવાની ક્ષમતા અને યોગ્યતામાં આવેલા જીવને સામે રાખીને ઉપદેશ કર્યો છે. બરાબર, એટલે એટલી પાત્રતા પોતે તૈયાર કરવાની છે. સમયસારને સમ્યક દર્શનમાં નિમિત્ત બનાવવું હોય તો આટલી પાત્રતા તૈયાર કર્યા વિના સમયસાર પરિણમે એમ બનવાનું નથી. શબ્દો કંઠસ્થ થાય એના અર્થો કંઠસ્થ થાય, કયા નહીંથી, કઈ અપેક્ષાથી, કઈ વિવિક્ષાથી, કઈ ગાથામાં કેવી રીતે વિષય નિરૂપણ થયો છે એ બધું સમજાય, એનો ભાવાર્થ પણ સમજાય, પણ એનો રહસ્યાર્થ સમજાય રહસ્ય પરિણમે નહીં, એમ આપ તો પાત્રતા જોઈએ. ઉઘાડ સુધી બધું થાય, પેલું ભાવાર સુધીની વાતો જે કરે એ બધા ઉઘાડનો વિષય છે, પરલક્ષ ઉઘાડમાં એ બધું સંભવિત છે, એથી કાંઈ આત્માને લાભ નથી. સમયસર વાંચો તો લાભ નથી, કંઠસ્થ થઈ જાય, બધું સમજાઈ જાય આગમ અનુસાર, હો અર્થફેર થાય નહીં, કહેવા માંગે કાંઈકને સમજે કાંઈક એની તો વાત જ નથી, બરાબર અપેક્ષા વિવિક્ષાનો ખ્યાલ આવે તો પણ શું એનાથી લાભ નથી. લાભ તો એનું રહસ્ય પકડાય ત્યારે એનો લાભ છે, ત્યાં સુધી લાભ નથી. એ તો આવશે ઘણી જગ્યાએ, એવું ઘણી જગ્યાએ આવશે, જેમ કે 17-18માં લીધું કે મોક્ષાર્થી જીવ આ પ્રમાણે ભેદ જ્ઞાન કરે છે, તો એનો અર્થ શું થયો કે ભેદ જ્ઞાનનો પ્રયોગ કરનાર જીવ પહેલા મોક્ષાર્થી થયેલો છે, પૂર્ણતાના લક્ષ્યની શરૂઆત કરી છે, એ જ જીવ ભેદ જ્ઞાનમાં કુશળ થશે, પ્રવીણ થશે, એને ભેદ જ્ઞાન ચાલશે અને એ અનુભવ કરશે. મોક્ષાર્થી પણ એ જ વાત છે, મોક્ષાર્થી થઈને પણ એ જ વાત કરે છે, એવી વાત તો અનેક જગ્યાએ આવે છે, પણ એ મોક્ષાર્થી કેમ થાય, નિકટવર્તી કેમ થાય એ વાત એ વિષય નથી, અથવા ઓળખાણ કેમ થાય એ વિષય નથી ગયો, ઓળખાણ કેમ થાય એ વિષય રહી ગયો, એટલે પરિશિષ્ટમાં નાખ્યો કે લક્ષણથી ઓળખાણ થાય છે. લક્ષણ લક્ષની ચર્ચા ઉપાડી, સ્પેશિયલ ચર્ચા ઉપાડી, કેમ કે આચાર્ય મહારાજે કોઈ ગાથા નથી લીધી એવી, જો કે ન લીધી હોય તો તે કારણ કાર્યના ખોલી શકે છે, પણ કોઈ વિકલ્પ ન આવ્યો તો ન આવ્યો એ તો સહેજ છે. તો ધ્યાન ગયું, આમાં એક મુદ્દાનો વિષય તો રહી જાય છે, માટે પરિશિષ્ટમાં એ વિષયને એમણે ખોલ્યો છે. 47 શક્તિ, એક આ લક્ષ લક્ષણની ચર્ચા, અને એક અનેકાંત અને સ્યાદવાદ શું છે એ પણ સફળ પ્રકાશક પણ શું છે એ 14 કલશની અંદર ખોલ્યું છે. ઉપાસના આવી ગઈ,
ગુરુ પણ વિશે આવી ગયા, ઉપાસના કરવા ત્યારે
હા, પણ નિકટવર્તી એટલું જ લીધું છે ને, એ તો ઓલામાં આવી લીધું છે. એમાં શું છે કે એને પ્રયોજનભૂત વિષય એના જ્ઞાનમાં આવી ગયો. શું મારુષ એટલે તું રોષ કર્મા, દ્વેષ કર્મા, માતુષ એટલે તું સંતુષ્ટ થઈ રાગે રાગ કર્મા. તો શબ્દ ગમે એ હોય, ભાવથી મતલબ છે, ચિરિંતને પણ જ્ઞાન થાય કે ન થાય, હે તો એને તો એટલી ભાષા નથી આવડતી, રુસ્તુસ જેટલી ભાષા નથી આવડતી, મનુષ્ય છે પણ સ્મૃતિ ઓછી છે, ઉઘાડ ઓછો છે, તો પણ ભાવનું જ્ઞાન છે, મતલબ ભાવના જ્ઞાનથી છે, મતલબ ભાષાના જ્ઞાનથી નથી. ભાષાના જ્ઞાનવાળા ઘણા આટા મારે છે, ભાવ જ્ઞાનવાળા તરી જાય છે. અનુષ્ઠાન એ વગરના અનુષ્ઠાન જ સાચા નથી, વ્યવસાયમાં ફેર ન પડે ત્યાં સુધીના અનુષ્ઠાન બધા કહેવા માત્ર છે. ઊંચાનુષ્ઠાન પછી તો જયારે મોક્ષ માર્ગ હાથમાં આવે ત્યારે તો મોક્ષ માર્ગ વ્યવસ્થિત છે. 4થા ગુણ સ્થાને, 5મા ગુણ સ્થાને, 6થા 7મા ગુણ સ્થાને નિશ્ચય વ્યવહાર યુક્ત જિનેન્દ્ર પરમાત્મા જિનેશ્વર દેવ જે માર્ગે ચાલ્યા છે એ માર્ગ ખુલ્લો પ્રસિદ્ધ કરીને મૂકી ગયા છે. કે અમારો વ્યવહાર પણ આવો હતો અને અમારો નિશ્ચય પણ આવો હતો, બંને સહજ હતા. તમે મેળવી લ્યો તમારા પરિણામને એની સાથે, તમે મેળવી લ્યો કે સહેજે સહેજે તમે આ જાતના પરિણામની મર્યાદામાં વર્તો છો તો તમે મોક્ષ માર્ગમાં છો. બાકી બીજી કોઈ એની અંદર માથાકૂટ કરવાની જરૂર નથી. હવે તમારે જ્યારે અમે એ માર્ગે સંચર્યા છીએ અને એ માર્ગે ચાલ્યા પછી તમને એ માર્ગ દર્શાવીએ છીએ, પછી એ માર્ગમાં આમ હોય ને તેમ હોય, એ માર્ગનો વિધિનો ઝઘડો તમે શું કરવા કરો છો? આ ફાટા શેમાં પડે છે? કાર્ય પદ્ધતિમાં. પેલા કે આમ માર્ગ સાધવો જોઈએ, ઓલા કે આમ માર્ગ સાધવો જોઈએ. પણ ભગવાન કહે છે કે સાધીને અમે એ વાત કહી ગયા છીએ તમને, પછી અમારા રસ્તે હાલ્યા આવો ને તમે. તમે અંદર અંદર શું કરવા ઝઘડો કરો છો? તમે શું કરવા ગુરુના ગુરુ થઈ જાઓ છો? જગતગુરુએ તો આ વાત કરી છે, પછી જગતગુરુના ગુરુ થયા તમે એમ છે. કોઈ જ્ઞાની ગમે તેવા સમર્થ હોય, આચાર્ય ગમે તેવા સમર્થ હોય, જ્ઞાની ગમે તેવા સમર્થ હોય, પણ તીર્થંકર દેવના માર્ગથી જુદો પંથ ઊભો કરતા નથી, સ્થાપતા નથી, ચાલતા નથી, કોઈને દોરવતા નથી. કેમ કે એમને અનુભવીને એ વાત કરી છે, અનુભવ સિદ્ધ થયેલી વાત છે, અનુભવ સિદ્ધ પ્રસિદ્ધ કરી છે. હવે એમાં કોઈ બીજું ડાપણ છદ્મસ્થ એ કરવા જેવું, કેમ કે કેવળ જ્ઞાનમાં પ્રસિદ્ધ કરી વાત. પછી માર્ગ પૂરો કર્યો, માર્ગનું ફળ મોક્ષ પામ્યા, અને એ મોક્ષ દશામાં જે દિવ્ય ધ્વનિ છૂટી એમાં એ વાત કરી કે માર્ગ આવો હોય. હવે એ વાત જે પ્રસિદ્ધ છે એમાં બીજી માથાકૂટ છદ્મસ્થો કરે તો એ સમજણ વગરની વાત નથી, ગેરસમજણ ભરેલી વાત નથી, એ સુખી વાત છે. એમાં એવું છે કે એક શિવભૂતિ નામના મુનિ થયેલા, એ શિવભૂતિ મુનિને ઉઘાડ નહોતો, બહુ જ્ઞાનનો ઉઘાડ નહોતો, પણ રાગ કરવો નહીં, દ્વેષ કરવો નહીં, માં રૂષ અને માં તુષ એ એમણે પકડ્યું, અને અંદરમાં વિતરાગ ભાવને ઓળખાણ થઈને મુનિ દશા સુધી પહોંચ્યા, સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું, અને મુનિ દશા સુધી છઠ્ઠા સાતમા ગુણ સ્થાન સુધી પહોંચ્યા, ત્યાં સુધી પણ એમને જ્ઞાનનો ઉઘાડ ન થયો. કોઈ કાંઈ પૂછે તો કે મારુષ ને માતુષ, કેમ કે એમને એટલું પકડાઈ ગયું હતું એટલે એટલું જ કહેતા હતા, પણ અંદરમાં એકાગ્રતા કરતા એમને પોતાની વિધિનો અનુભવ હતો એટલે એકાગ્ર થઈને કેવળ જ્ઞાન પામી ગયા. શિવભૂતિ મુનિ કેવળ જ્ઞાન પામ્યા, તો એમાં એમને જ્ઞાનનો ઉઘાડ નહોતો, એની તકલીફ ન પડી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવામાં. એ એમ સૂચવે છે, એ દ્રષ્ટાંત એમ સૂચવે છે કે જે જીવો જ્ઞાનના ઉઘાડ પ્રત્યે આકર્ષિત થઈને સ્વરૂપમાં એકાગ્ર થવાનું ગૌણ કરે છે અથવા પ્રયોજનને ગૌણ કરે છે અને અપ્રયોજનભૂત ઉઘાડમાં આડી અબળી નકામી વાતની માહિતી ભેગી કરે છે, એ પ્રયોજનને ચૂકી જાય છે અને એને આત્મહિતનું લક્ષ્ય નથી એમ નક્કી થાય છે. તો એને કે જો આ મારુષ ને માતુષ વાળા પામી ગયા, હવે તું ઇન્ફોર્મેશન બ્યુરોની જેમ બધું ભેગું કરતો ફરે છો તો એનો કાંઈ તારે ઉપયોગ આવવાનો નથી, જાણકારીનો કોઈ ઉપયોગ થવાનો નથી, સિવાય કે કોઈને તારે દેખાડવું હોય તો બીજી વાત છે કે હું જાણું છું, મને ખબર છે, હું આટલું આટલું જાણું છું એ સિવાય. અને એ તો એક કલ્પના માત્ર છે, બીજાની પાસે પોતાનો દેખાવ થાય તો સારું, એ તો એક કલ્પના છે જીવની, એ સિવાય એથી વધારે કાંઈ નથી. જેને લોકસંજ્ઞા રૂપી કાળકૂટ ઝેર કહેવામાં આવે છે, શ્રીમદજી એને લોકસંજ્ઞાનું કાળકૂટ જાહેર કીધું છે કે તને જ્ઞાન આત્મજ્ઞાન થયું છે કે નથી થયું, તો પછી ચોકડી મૂકને તે બધું જે જાણ્યું છે એના ઉપર કે હું કાંઈ સમજતો જ નથી, અત્યાર સુધી કાંઈ સમજ્યો જ નથી, મૂકી દે, નહીતર એ તને જેટલું નડશે એટલું બીજું કાંઈ નડશે. નિંબર નિંબર તો ચોરી કરે એને, દોષ ગુરુ ના દોષ ને છુ, ગુરુ ના પ્રશંસા ને છુપાવે એને નિંદવ કહે છે, વિનય ને છુપાવે.
દેવતા ગુરુ કરતા પરિવાર પર વધારે રાગ હોય તો એ પાત્રતા ને ક્યાંથી આવે?
નો આવે. દેવ ગુરુ શાસ્ત્ર અને માર્ગ ભક્તિ જ્યાં સુધી બળવાનપણે ન આવે ત્યાં સુધી એને સંસારનો રાગ બળવાનપણે હોય હોય ને હોય, દેવગુરુ શાસ્ત્રની ભક્તિ એને સંસારની ભક્તિ છોડાવે છે. શું? એને સંસારની ઘણી ભક્તિ છે, એને દેવગુરુ શાસ્ત્રની એટલી ભક્તિ આવતી જ નથી. તો એને આત્મા મળી જાય એ વાત તો રહેતી જ નથી, એ તો બહુ આગળની વાત. અને સરળતા છે એ આત્માર્થી નું લક્ષણ છે. પાત્રતા નો વિષય તો ઘણો લીધો છે ને શ્રીમદજી એ, તો પાત્રતા નો વિષય ઘણો લીધો છે, અનેક ભેદે વાતો. લાયકાત વાળો છે તો દૂર રહીએ તો નજીક છે એમ છે, યોગ્યતામાં સમીપ પણ જોઈએ. નિકટવર્તી શિષ્યજન કોને કેવો એમ જો ઠીક છે, કે જેને શ્રી ગુરુને ઓળખા છે અને ઓળખીને એમને એના પ્રત્યે બહુમાન થયું છે. ઓળખીને બહુમાન, ઓઘે ઓઘે નહીં, ઓઘે ઓઘે માને અને નજીક રહે એને અહીંયા નિકટવર્તી શિષ્યજન કહેતા. ઓળખાણ જુદી વાત છે, બુદ્ધિ જુદી વાત છે. ઓળખવું એ ઓળખવું છે, ઓળખવાની બીજો કોઈ એનો બીજો પર્યાય નથી, ઓળખવાનો કોઈ ઓળખવા સિવાયનો બીજો પર્યાય નથી એમ છે. એ નિકટવર્તી હતા, નિકટવર્તી થઈને જ આવ્યા હતા, બીજું તો આવ્યા હતા જ નિકટવર્તી થઈને, એટલે સીધી જ ઓળખાણ કરી લીધી એમને. એક દિવસમાં શ્રી ગુરુની ઓળખાણ કરી, એક દિવસમાં આત્માની ઓળખાણ કરી, અને એ જ એક દિવસમાં અનુભવ કર્યો. ત્રણ સંકેત એક દિવસમાં લીધા એમણે. ઠીક, કેટલી તૈયારી કરીને આવ્યા, એટલી તૈયારી કરીને આવ્યા હતા કે હવે આ વિકલ્પનું દુઃખ સહન થતું નથી, યા તો વિકલ્પ ફટ જાયગા યા તો દેહ છૂટ જાયગા, પ્રાણ છૂટી જાય એવું દુઃખ હતું વિકલ્પ. એવા ધૂંધવાઈ ગયા હતા ને મૂંઝાઈ ગયા હતા અંદરથી, રસ્તો ગોતવા માટે ફાટ ફાટ પરિણામ થઈ ગયા હતા. 600 માઇલની મુસાફરી કરીને બે આવ્યા, બધું ત્યાં ઊંધું ભળી ગયું છે, બધું ઊંધું ભળી ગયું. આપણું ક્યાં ઊંધું ભળ્યું છે? પછી દુનિયા આખી ઊંધી વળે એમાં આપણે શું લેવા દેવા? હે, દુનિયા આખી ઊંધી વળી જાય એમાં આપણે કઈ લેવા દેવા ખરી? આપણું છે ત્યાં સુધી તકલીફ છે બધી, ઉતાપણું છે ત્યાં સુધી બધી ઉપાધિ થવાની છે. એવું સ્વરૂપ પ્રાપ્તિની અપૂર્વ અપૂર્વ ભાવના લઈને કોઈ આવે છે, એ સ્વરૂપ પ્રાપ્ત કરાવનારને ઓળખી લે છે. પહેલું સંકેત એને થઈ જાય છે, એ નિકટવર્તી શિષ્યજનથી જાય, એને ભેદથી અભેદને સમજાવે છે, ત્યારે એનું ભેદ ઉપર લક્ષ્ય રહેતું નથી. કેવા અભેદને સમજાવે છે એવું એનું લક્ષ્ય રહે છે. અભેદ તો અભેદ છે, અભેદમાં ભેદ પાડવા જાય તો પણ અભેદનો ભેદ, અભેદનો ભેદ હાથમાં આવતો, ભેદ એટલે રહસ્ય. એટલો અભેદ કેવી રીતે સમજાવો, ભેદ અભેદ કહીને કેવી રીતે સમજાવો, આ કથન છે. તો થોડો ભેદ તને કહી રહ્યો છું, જ્ઞાન તે આત્મા છે, કેટલું આ જ્ઞાન તે આત્મા છે એટલું તને કહીએ છીએ. એમાંથી આત્માને પકડી લીએ છે, જ્ઞાનને નહીં પણ આત્માને પકડી લીએ છે. જ્ઞાન તો લક્ષણ છે, આત્માને પકડી લીએ છે. એવા નિકટવર્તી શિષ્યજનને, ધર્મીને ઓળખાવનારા કેટલાક ધર્મો વડે ઉપદેશ કરતા આચાર્યોનો વ્યવહાર માત્રથી જ એવો ઉપદેશ છે. દર્શન જ્ઞાન ચારિત્રના ભેદ તો હું વ્યવહારે તને પાડીને કહું છું, ઓળખાવા માટેની વાત છે, પણ ખરેખર એ વસ્તુ ભેદવાળી નથી. ખરેખર વસ્તુ એ બધાથી અભેદ છે એમ તારે સમજવાનું છે. એમ હરવાર કહેતા જાય છે, ભૂલ ન કરે શિષ્ય એટલે સાથે સાથે કહેતા જાય છે. બાહ્ય જ્ઞાનમાં ને બાહ્ય દ્રષ્ટિમાં જેનો વ્યામો છે એને ઘણા ભેદથી કોઈ કહેનાર મળે ત્યારે એને એમ લાગે બહુ જ્ઞાન છે, એની પાસે ઘણું જ્ઞાન છે, કેટલા ભેદ પ્રભેદને સમજે છે, જાણે છે, સમજાવે છે, સ્પષ્ટીકરણ આપી શકે છે. તો ભેદથી સમજાવે ત્યારે સ્પષ્ટીકરણ આપી શકે ને. તો તારી નજર બહિર્દ્રષ્ટિ હોવાને લીધે એકલા ભેદો ઉપર રહે છે ને, તને ભેદોનો મનમાં આવે છે, પણ એ ભેદો કહેનારનું લક્ષ્ય અભેદ ઉપર છે, એ ભેદથી કહેનારનું વજન અભેદ ઉપર છે, અને અભેદને સાધતા સાધતા કહે છે. અભેદને સાધતા સાધતા ભેદને કહે છે કે ભેદને સાધતા સાધતા અભેદને તોડીને કહે છે? ભેદને સાધવા જાય તો અભેદને એ ભાવમાં તોડી નાખે છે. શું ભેદને તોડતા ભેદને, ભેદને કહેતા કહેતા ભેદને તોડતા જાય છે. શું ભેદવાદા અને ખંડયન 46મો કળશ સમય સાથ, ભેદવાદા અને ખંડયન કરતા કર્મ અધિકારનો પ્રારંભ કરે છે. ત્યારે આચાર્ય મહારાજ કહે છે કે ભેદવાદા વાદા અને ખંડયન, ભેદના કથનોને તોડી પાડતું આ સમ્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે. જ્ઞાનની પ્રશંસા કરે છે આચાર્યદેવ કે કેવું છે સમ્ય જ્ઞાન, કે અભેદને સાધે છે. અભેદને સાધે છે ત્યારે એ શું કરે છે કે ભેદના કથનોને ખંડ ખંડ તોડી નાખે છે. અભેદની રુચિમાં ભેદની રુચિનું પોષણ નથી એમ કહેવું છે. ભેદની વાતો ઘણી શાસ્ત્રમાં આવે છે, પણ જેને અભેદ સ્વરૂપની રુચિ છે એને ભેદની રુચિનું પોષણ નથી. રુચિ છે ને એ પોષણ નહીં, પોષણ એ કે વાત બધી આવે પણ અમને એ પોષાતી નથી. વાત અમને અભેદની વાર્તા સંભળાવો, અમારી રુચિને પુષ્ટિ મળે, પોષણ મળે, અને અમારી રુચિ વધારેમાં વધારે મજબૂત થાય, તીવ્ર થાય, ગાઢ પ્રગાઢ થાય, એવી અભેદની વાર્તા સાંભળવા આવ્યો છે એ જીવને આયા નિકટવર્તી શિષ્યજન કહે છે. ભેદને સાંભળવા આવ્યો છે અને નિકટવર્તી નથી કહેતા. ભેદ દ્વારા ભલે શ્રી ગુરુ કહે, પણ સાંભળવા આવ્યો છે ભેદ તત્વને સાંભળવા આવ્યો, એને અખંડ તત્વ જોઈએ છે. તત્વના ટુકડાને કટકા થાય એ જોતો નથી. નામથી ભેદ ઉપજાવે છે. કેવું કીધું? હળવું કેવું કરી નાખ્યું? તુચ્છ કરી નાખ્યું. એક નામથી ભેદ, ભેદથી નામ પાડીએ છીએ. આત્માને જ્ઞાન છે, આત્મા જ્ઞાન સ્વરૂપી છે, એ તો નામ પાડીએ છીએ. ખાલી વસ્તુ જેવી છે તેવી છે, આમ લેવું છે. એવું દર્શન જ્ઞાન ચારિત્રના ભેદથી કહેવા માત્ર છે, વ્યવહાર માત્રથી એવી વાત છે. એ તો વ્યવહાર ન લીધો, તું છું પણ એવું કરવું છે ને. ભેદ ઉપજાવ્યો એને શું કહ્યું? નામથી ભેદ ઉપજાવ્યો એને વ્યવહાર ન કહ્યો, વ્યવહાર માત્ર કહ્યો. હળવું કરી નાખ્યું, વ્યવહાર છે માત્ર, થોડુંક કહ્યું છે. હા, ફુગાનીજી કહે છે ને, વેદાંત ન થઈ જાય, વેદાંત નહીં હો જાવે, ઇસલિયે પર્યાય કો જરાસી દિખાઈ હૈ. ક્યા પર્યાય કો જરાસી દિખાઈ હૈ? કે ક્યું વેદાંત નહીં હો જાવે ઇસલિયે? કે એક થોડીક દેખાડી છે પર્યાયની જાજી તો દેખાડી, થોડીક દેખાડી છે, બાકી તો વસ્તુને જ દેખાડી છે ગુરુએ. પર્યાય દેખાડવાનું પ્રયોજન નથી, ગુણભેદ દેખાડવાનો પ્રયોજન નથી. તો વાત આવે છે ને કે વાત ફલે આવે, પ્રયોજન એ નથી. લે આડે રસ્તે ખોટી કલ્પના એ ન ચડી જાય એટલે થોડુંક દેખાડીએ છીએ. વસ્તુ જે અધ્યાત્મ તત્વ છે, અભેદ તત્વ છે, આધારભૂત, આધાર લેવાને યોગ્ય જે તત્વ છે, એ એક જ તત્વ દેખાડવાનું અમારું પ્રયોજન છે. મુખ્યપણે અમે એને જ અવલંબનમાં લીધું છે, એ જ અમારું સર્વસ્વ છે, તેથી એની જ મુખ્યતા અમને વર્તે છે. તો જેની મુખ્યતા વર્તે એ દેખાડીએ કે જેની ગૌણતા વર્તે એ દેખાડીએ? તો મુખ્યતા વર્તે અમે દેખાડીએ છીએ. બહુ સારો અભેદતાનો ધ્વનિ બહુ સારો છે, પરંતુ જો પરંતુ કરીને ઉડાડીએ, પરંતુ પરમાર્થથી જોવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ પી ગયું હોવાથી, કેવા શબ્દ વાપર્યા જો, પરમાર્થતઃ એક દ્રવ્ય નિષ્પિત અનંત પર્યાય તયા એકમ, નિષ્પિત પી ગયું છે. બધા ભેદોને ગુણ પર્યાયના બધા ભેદોને આ દ્રવ છે એ પી ગયું છે. માણસ નથી કહેતા પોતાની તાકાત બતાવવા માટે. હવે તમને બધાને હું ઘડીકમાં પી જાવ એમ છું. શું કે તમે, હું એકલો ભલે રહ્યો ને, તમે ભલે ગમે એટલા હો, હું બધાને પી જાવ એવો છું. નથી કહેતા આ એક દ્રવ બધા ભેદોને પી ગયું છે કે છે. એવી અભેદ, અભેદતા એ અનંતી છે, ભેદો બધા મર્યાદિત છે. મર્યાદિત છે એટલે એમાં અપેક્ષા લાગે છે, ભેદોમાં અપેક્ષા લાગે છે. અભેદ છે તે નિરપેક્ષ છે, એને અપેક્ષા નથી એમ કેવું છે. સ્વભાવ છે અમર્યાદ છે, અનંતો છે, ભેદ છે તો બધા મર્યાદિત છે. પરંતુ પરમાર્થથી જોવામાં આવે તો આચાર્ય મહારાજે પણ કેવું જોર કર્યું છે, અનંત પર્યાયોને આ દ્રવ પી ગયું છે. અનંત જ્ઞેયોને પી ગયું છે, લોકાલોકને પી ગયું છે. એક કેવળ જ્ઞાન પી ગયું છે, લોકાલોકને તો એક કેવળ જ્ઞાન પી જાય છે. આખા લોકાલોકને પી ગયા પછી એમ કે છે કેવળ જ્ઞાન કે અનંત લોકાલોક હોય તો આવી જાઓ, તમને બધાને પી જાઓ. એક લોકાલોકને તો હું પી ગયો છું, પણ તારા એવા અનંત લોકાલોક આવો, બધાને પી જાઓ એમ છું. શું ત્યારે દ્રવ કહે છે કે એવી કેવળ જ્ઞાનની અનંત પર્યાયોને પણ હું પી જાઉં એમ છું. શું જેમાંથી સર્વજ્ઞ શક્તિમાંથી જે કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું છે એ સર્વજ્ઞ શક્તિને હું પી ગયો છું, કેમ કે એવી એવી મારામાં અનંતી શક્તિ છે. એક સર્વજ્ઞ શક્તિ છે એવી એવી તો મારી પાસે અનંતી શક્તિ છે, તો એક રતન છે મારું, પણ અહીંયા તો એવા અનંત રતનનો ખજાનો ભરેલો છે. એવું દ્રવ્ય મહાન છે, એવું
મહાન છે
દ્રવ્ય, એવું મહાન છે. હા, આકાશના અનંતા પ્રદેશો કરતા પણ અનંત ગુણા જેના ગુણ રત્નો છે, એવા અનંત 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 ગુણનો ધણી સાહેબો પોતે આત્મા પણ દિનહીન થઈને ભિખારી થઈને પોતાના સુખની ભીખ બીજાની પાસે માગે છે. ભૂલ્યો પોતાને ભૂલ્યો. હા, કેવળ જ્ઞાનમાં લોકાલોક અણુરેણુવત છે, આખો લોકાલોક એમાં અણુરેણુવત છે, અને એક સર્વજ્ઞ શક્તિમાં એક પર્યાય અણુરેણુવત છે, અને અનંત શક્તિઓમાં એક શક્તિ અણુરેણુવત છે. એવો મોટો છે, કેવો મોટો છે આત્મા, એવો મોટો આત્મા છે. તીર્થંકર દેવે દિવ્ય ધ્વનિમાં આવા મહાન આત્માના ગાણા ગાયા છે, એટલે કે તારા ગાણા ગાયા છે, આમ પોતાના ગાયા છે, પણ તું એવો છો એટલે તને પણ લાગવું પડે છે કે તારા ગાણા ગાયા છે. જો કોઈ રીતે તને તારી મહાનતા સમજાય તો પછી ક્યાંય તું ચિંતા કરીશ. આવા કાળમાં આવી ઊંચી વાત ન હોય એમ કહેનારને આ વાતની અરુચિ થઈ. નિર્વિકલ્પ દશાનો અનુભવ ન થાય એમ કહેનાર, સ્વરૂપની ચા મટાડનાર બહિરાત્મા છે. ચા કહો કે અરુચિ વાળા કયો, ચા મટાડનાર કયો કે અરુચિ વાળા કયો, જેને પોતાના અનંત શાંત સ્વરૂપમાં ડૂબવું છે, લીન થવું છે, એને કાળ બાળ સામે જોવાનું પૂછતું નથી. કાળ એના ઘરે રહ્યો, કાળ ક્યાં રહ્યો, એના ઘરે. આત્મામાં ચોથો આરોય નથી ને પંચમ આરોય નથી, અનંતા ચોથા આરામાં પોતે હતો કે નહોતો. અનંતા ચોથા આરામાં અનંત વાર તીર્થંકર ના સમૂહ શરણ માં હતો. ઠીક, શું ઉકેલ્યું અત્યાર સુધી? હે, ચોથા આરામાં શું ઉકેલ્યું? કઈ નથી કર્યું અત્યાર સુધી, એવું અનુભવ રહ્યો. હવે એમ કે છે કે જો પ્રાપ્તિ કરવું હોય તો કુંડામાં રતન છે, ત્યાં દરિયામાં રતન હતું, પણ અત્યારે અહીંયા કાળ કઠણ કઠણ છે તો પણ એટલી સુવિધા છે કે કુંડામાં રતન છે, જલ્દી હાથમાં આવે એવું આટલી સગવડ પણ હારે હારે છે. અગવડ ને સગવડ સાથે સાથે છે. હારે કામ કરવું હોય તો ઝપટ એમ કે કાળને કોળિયો કરી જાય એવો છે, બધાને કોળિયો કરી જાય ને, ત્રણ કાળ ત્રણ લોકને કોળિયો કરી ગયો છે. પી ગયો નહીં તો પી ગયો એ તો આવે છે, અનંત પર્યાયોને પી ગયો. એમાં કાળ આવ્યો કે ન આવ્યો, ત્રણે કાળ આવી ગયા. પી ગયો હોવાથી જે એક છે, અભેદ એક છે એટલે અભેદ છે, અખંડ છે, અદ્વૈત છે, એને એક છે એમ કહેવામાં આવે છે. એવું કાંઈક કાંઈક એટલે મળી ગયેલા આસ્વાદ વાળું, એટલે એમાં અનેક સ્વાદો છે. મળી ગયેલા એટલે અનંત ગુણના અનંત સ્વાદો છે, એને કાંઈક કહેવું પડે છે. કેમ કે એક સ્વાદ કહેતા ભેદ પડે, પણ અનંત ગુણના અનંત સ્વાદો જેમાં મળી ગયા છે. જેમ એક મીઠાઈમાં સેંકડો ચીજ નાખી હોય, તેજાના મસાલા મેવા બધાનો સ્વાદ એક હારે આવે એક બટકામાં, એવી રીતે એમ એવું કાંઈક મળી ગયેલા આસ્વાદ વાળું. અભેદ એક સ્વભાવી, જો એક કહીને પાછા અભેદ એક સ્વભાવી તત્વ જે અનુભવે છે તે અનુભવનારને, અનુભવનારને તો દર્શન પણ નથી, જ્ઞાન પણ નથી અને ચારિત્ર પણ નથી. આમ તો દર્શન જ્ઞાન ચારિત્ર અનુભવીને જ હોય, પણ અહીંયા એ વાત નથી. અહીંયા કહે છે કે દર્શન જ્ઞાન ચારિત્રના ભેદોનો અનુભવ નથી માટે એને નથી ત્રણે, એમ કહે છે. જ્ઞાન દર્શન ચારિત્રની એકતા રે, એકતા ઉપર વાત છે. અહીંયા દર્શન જ્ઞાન ચારિત્ર તો એટલા માટે કીધા કે એ સિવાયની બીજી વાતને લોકો મોક્ષ માર્ગ કહે છે, એટલે આગમ અપેક્ષાએ એમ કહ્યું કે ભાઈ જેમાં દર્શન જ્ઞાન ચારિત્ર હોય તે મોક્ષ માર્ગ, એ સિવાયનો બીજો મોક્ષ માર્ગ નહીં. બધા અનુષ્ઠાનો તારા હોય એ મોક્ષ માર્ગના નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર હોય તો જ એક મોક્ષ માર્ગ છે, એ જ સાચું અનુષ્ઠાન છે. બાકી એકે અનુષ્ઠાન મોક્ષ માર્ગના નથી. પણ એ તો બીજા માને છે એની સામે વાત છે. અહીંયા જ્યાં મોક્ષ માર્ગમાં છે એને કહે છે કે દર્શન જ્ઞાન ચારિત્રના ભેદ અનુભવનારને નથી. અનુભવ એક જ મોક્ષ માર્ગ છે, અનુભવ માર્ગ મોક્ષ નો, અનુભવ મોક્ષ સ્વરૂપ. બનાસુદાસજી ગાય અનુભવ રત્ન ચિંતામણી, અનુભવ હે રસ કૂપ, અનુભવ માર્ગ મોક્ષ નો, અનુભવ મોક્ષ સ્વરૂપ. અભેદ અનુભવ છે, એમાં દર્શન જ્ઞાન ચારિત્ર ના ભેદ. કોઈ અનુભવી આત્મા એવા પણ હોય એને પૂછો કે તમને શાનો અનુભવ થાય, શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ની વાત કરો જોઈએ. કેમ કે અમે તો એમ સમજ્યા છીએ કે દર્શન જ્ઞાન ચારિત્ર ની મોક્ષ માર્ગ, તો તમારા અનુભવી અનુભવ રૂપ મોક્ષ માર્ગ ની વાત કરો અમને. દર્શન જ્ઞાન ચારિત્ર કેવા તો તમને આવડતું નથી, ન આવડે તો પણ અનુભવ હોય શકે ખરો, કહેતા ન આવડે તો પણ અનુભવ હોય શકે. ત્રીંચ ને ક્યાંક આવડે છે કહેતા, એને અનુભવ હશે કે નહીં હોય, જમ્મુણ સ્થાન સુધીનો અનુભવ છે. વિશેષ સ્વરૂપ સ્થિરતા ને વિતરાગતા એને પ્રાપ્ત કરી છે, જે સર્વાર સિદ્ધિના ક્ષાયિક સમ્યક દ્રષ્ટિએ નથી કરી એવી સ્થિરતા ને વિતરાગતા એ ત્રિંચ પ્રાણીએ કરેલી. ત્રિંચ પ્રાણી નથી તો દેવ છે, કેવા છે એ દેવ છે. ખરેખર દિવ્ય શક્તિ પ્રગટ કરી હોવાથી તે દેવ છે. પરમાર્થ તો એક દ્રવ્ય નિષ્પિત અનંત પર્યાય કિશ્ચિ નિમિત્ત આસ્વાદમ એકમ એવ સ્વ અનુભવ તો ન દર્શનમ ન જ્ઞાનમ ન ચારિત્રમ નાયક એક એવ શુદ્ધ. મૂળમાં તો પંડિત શબ્દ નથી, જૂની પ્રત છે તમારી પાસે, જૂની પ્રત છે, નવી પ્રતમાં નથી. નવી પ્રતમાં એટલું છે કે પરમાર્થથી જોવામાં આવે. આમાં નથી, અમારે નથી, સંસ્કૃતમાં નથી. હા, પણ એનો આમાં અનુવાદમાં નથી. અમારે પરમાર્થી જોવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય ગયું હોવાથી જે એક છે એવું કાંઈક મળી ગયેલા આસ્વાદવાળું. અભેદ એક સ્વભાવી તત્વ અનુભવનારને દર્શન પણ નથી, જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી, એક શુદ્ધ નાયક જ છે. અનુભવનારને અનુભવનારને નથી, કરનારને છે એમ કીધું છે.
અનુભવ કરનાર પંડિત પુરુષ,
હા, અનુભવનારને એટલું કીધું છે. તો અનુભવ હતો એનો અર્થ છે. અભેદમ એકમ સ્વ અનુભવતો, નિશ્ચિત મિલિત સ્વાદમ અભેદમ એકમ સ્વ અનુભવતો, સ્વભાવમ અનુભવતો છે. એકમ સ્વભાવમ અનુભવતો, એક સ્વભાવી ને અનુભવનારને, એક સ્વભાવ ને અનુભવનારને. અભેદ એક સ્વભાવ ને અનુભવનારને દર્શન જ્ઞાન, દર્શન નથી જ્ઞાન નથી, ત્રણ વખત ન વાપર્યા છે. ન દર્શનમ, ન જ્ઞાનમ, ન ચારિત્રમ એમ કે છે. એવી વાત આગમ એમ કહે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. જો કે ત્યાં અભેદ નો ટોન છે, માર્ગ અને ચારિત્રાણી ત્રણ હોવા છતાં માર્ગ એક એક વચન માં લીધો છે. એ અભેદ નો બતાવ ટોન છે એની ઉપર. પણ ત્રણ ની વાત કરી ને ચારિત્રાણી બહુ વચન વાપર્યું ને, તો કે અહીં તો એક કઈ નથી, દર્શને નહીં, જ્ઞાને નહીં, ચારિત્ર નહીં, આ અધ્યાત્મ છે. અધ્યાત્મ દર્શન જ્ઞાન ચારિત્ર ના અભેદો ને જોતું, જે ભેદ અધ્યાત્મ તત્વ છે એમાં પણ ભેદ જોવામાં આવતા નથી ને એના અનુભવમાં ભેદ અનુભવવામાં આવતા નથી, એનું નામ અભેદ નો અનુભવ છે. જ્યાં ભેદ નો અનુભવ ન રહે એવા અનુભવ ને અભેદ નો અનુભવ કહેવાય. જેમાં ભેદ નો અનુભવ થાય જ નહીં, જેમાં અનુ જેને અનુભવતા ભેદ જણાય જ નહીં એમ કે છે. અનુભવાય જ નહીં, આમ જણાય પણ આમ અનુભવાય જ નહીં. અનુભવમાં જાણવું છે એમાં નથી, એવું અનેકાંતિક જ્ઞાન છે. જો તો ખરા જાણે ને અનુભવે, અનુભવ જ્ઞાનમાં એ નહીં, બાકીના જ્ઞાનમાં એક એવું જ્ઞાન છે. અનુભવ જ્ઞાન કેવું જ્ઞાન? કે ભેદોને યથાર્થ એ વખતે જાણી લઈએ, ભેદ ઉપજાવ્યા વગર, ભેદ ઉપજ્યા વગર ભેદોને જાણી લઈએ, અભેદમાં ભેદનું જ્ઞાન આવી જાય એમ કે છે. એવું જ્ઞાન અનેકાંતિક જ્ઞાન છે. અનુભવમાં તો એમ કે છે કે અમને એકે ભેદનો અનુભવ થયો નથી. આપને એકે ભેદનો અનુભવ ન થયો, એકલા શુદ્ધ જ્ઞાયકનો અનુભવ થયો એમ જ કહો છો ને? હા, એકલા તો પછી તમને ભેદના વિષયમાં ભૂલ પડશે. તો કે ના, હવે અમારા ભેદના વિષયમાં ભૂલ નહીં પડે. ભેદથી શીખ્યો હશે એને ભૂલ પડશે, કેમ કે એ કલ્પનાથી શીખ્યો છે. અમે અનુભવથી શીખ્યા છીએ. અમારા ભેદનું જ્ઞાન એ સાચું ને અમારું અભેદનું જ્ઞાન પણ સાચું. જેનું અભેદનું જ્ઞાન સાચું એનું ભેદનું જ્ઞાન સાચું. જેને એકલા ભેદનું જ્ઞાન છે પણ અભેદનું જ્ઞાન નથી એને ભેદનું જ્ઞાન પણ સાચું નથી. આમ છે. આવો અભેદનો અને અભેદના અનુભવનો આવો મહિમા છે. ખરેખર તો એ જીવે ત્યાં પોતાના આત્મામાં સિદ્ધપદને જાણ્યું, સિદ્ધપદને સ્થાપ્યું, સિદ્ધપદને જાણ્યું અને સિદ્ધ સ્વરૂપનો રસ, કેવો સિદ્ધ રસ, સિદ્ધાત્મરસ, સિદ્ધાત્મરસ નહીં પણ સિદ્ધાત્મરસથી ભરચક પરિણમન થઈ ગયું. એ સિદ્ધાત્મરસથી ભર્યું ભર્યું ભરચક પરિણમન થઈ ગયું. હવે એ સિદ્ધ રસ સિવાય બાકીનો કોઈ રસ એમાં આવવાની જગ્યા અવકાશ નથી. એવું પેટ ભરાઈ ગયું કે છે ને, પેટ ભરાઈ ગયું હવે કાંઈ ખાવાની જગ્યા, એવું પરિણમન થઈ ગયું.
જય પરમ કૃપાળુ શ્રી કૃષ્ણ.